તારીખ 3/2/1996 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 55 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 540
પત્રાંક 55 પત્રનું અઠાણું છે નિરાગી મહાત્માઓને નમસ્કાર. જે મહાપુરુષો રાગને જીત્યો એટલે મોહને જીત્યો એવા જે મહાન પુરુષો થયા એમને પત્રના પ્રારંભમાં નમસ્કાર કર્યા છે. કર્મ એ જળ વસ્તુ છે, કર્મ છે એ જળ વસ્તુ છે અને કર્મનો ફળ છે એ પણ જળ વસ્તુ છે. કર્મ છે એ કાર્બન વર્ગના પરમાણુઓ છે. અને એ કાર્બન વર્ગના પરમાણુઓને જીવની સાથે, જીવના પરિણામો સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જો જીવ પોતાનું ભાન ભૂલીને વિભાવ પરિણામે પરિણમે છે તો કાર્બન વર્ગણામાંથી કેટલાક પરમાણુનો જથ્થો જીવની સાથે અમુક કાળ સુધી સંબંધ કરે છે એને કર્મબંધ કહે છે. એ કર્મબંધમાં અનેક પ્રકાર છે, કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, પછી એના 8 ભાગ સર્વજ્ઞ દેવે વર્ણ્યા છે સમજવા માટે, બાકી એના પેટાભેદ અનંત પ્રકારના છે. પણ એ જળ વસ્તુ છે, એ કર્મનો ઉદય આવે છે ત્યારે એને આપણે કર્મ ફળ કહીએ છીએ અને એ પણ જળ જ છે. પણ જ્યારે કર્મનો ઉદય આવે છે ત્યારે જીવ એ ઉદયના કાળમાં રાગદ્વેષ કરે છે, વિભાવ પરિણામે પરિણમે છે અને ફરીને નવો કર્મબંધ પાછો ઉત્પન્ન કરે છે. આમ જૂના કર્મબંધનો ઉદય આવવો અને નવા કર્મ બંધાવવા એનો ક્રમ ચાલુ રહે છે, પરિણામે સંસાર અને સંસારનું પરિભ્રમણ પણ ચાલુ રહે છે. જે જે આત્માને એ જળથી જેટલો જેટલો આત્મબુદ્ધિએ સમાગમ છે તેટલી તેટલી જળતાની એટલે અબોધતાની તે આત્માને પ્રાપ્તિ હોય એમ અનુભવ થાય છે. 22 વર્ષની ઉંમરમાં કૃપાળુ દેવ અનુભવ જ્ઞાનથી વાત કરે છે એમ અનુભવ થાય છે. શું અનુભવ થાય છે? કે આ આત્મા પોતે ચૈતન્ય પદાર્થ હોવા છતાં એ જળ પદાર્થો સાથે એટલે કર્મના ફળ અને ઉદય સાથે જેટલો જેટલો આત્મબુદ્ધિ એ સમાગમ કરે છે એટલે પોતાપણું કરે છે, પોતાના સ્વરૂપને છોડીને અન્ય જળ પદાર્થો સાથે પોતાપણું કરે છે જીવ, તેટલો તેટલો તે જળ જેવો થતો જાય છે, તેટલો તેટલો તે જડતાનો જડતાની એને પ્રાપ્તિ થાય છે. જડતાની પ્રાપ્તિ થાય છે એમ કહો કે અબોધતાની પ્રાપ્તિ થાય છે, એટલે જ્ઞાનને ગુમાવે છે, જ્ઞાનને આવરણ આવે છે. બોધ એટલે જ્ઞાન, અબોધ એટલે જ્ઞાનનો અભાવ. જેમ જળ પદાર્થને જ્ઞાનનો અભાવ છે એ સર્વથા અભાવ છે. જેમાં જ્ઞાનનો સર્વથા અભાવ હોવાથી તે જળ છે, તેમાં આત્મબુદ્ધિ કરવામાં આવે, તેમાં આત્મા તન્મય પરિણામ કરે તો એના પરિણામ પણ જળ જેવા થાય, એટલે કે જ્ઞાન રહિત થાય, જ્ઞાનને આવરણ આવે એવો અનુભવ થાય છે, એવું સ્પષ્ટ સમજાય છે. જીવ પંચેન્દ્રિયમાંથી એકેન્દ્રિયમાં કેમ ગયો, સ્થાવરકાયમાં કેમ ગયો, કે તીવ્રપણે જળમાં આત્મબુદ્ધિ કરવાને લીધે. શેમાં? જળ પદાર્થમાં તીવ્રપણે આત્મબુદ્ધિ કરી તો એ જડતાને પ્રાપ્ત થયો, જ્ઞાનને આવરણ આવી ગયું, ત્યાં જ્ઞાન એકદમ અલ્પ થઈ જાય છે અને શરીર પણ સ્થાવરકાય એટલે તદ્દન જળ જેવું હોય છે, હલે ચલે નહીં, સ્થાવર છે, હલતા ચલતા નથી, ત્રસ જેવો હાલે ચાલે છે, એવી જડતાને પ્રાપ્તિ થાય છે. જો જીવ અહીંયા ન સમજે અને જળ પદાર્થમાં અતિ પ્રેમ કરે, અતિ આસક્તિ કરે, આત્મીયતા કરે, તો એની સ્થિતિ નીચે 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 અધોગતિ થતી જાય છે, ડિટોરિએશન, ડિટોરિએટ થતો જાય છે, એનું જ્ઞાન ઘટતું 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 એકેન્દ્રિય થઈને સ્થાવરકાયને પ્રાપ્ત થાય છે, એવી દશા ઉત્પન્ન થાય છે, એમ અનુભવ થાય છે. આશ્ચર્યતા છે કે પોતે જળ છતાં ચેતનને અચેતન મનાવી રહ્યા છે. કોણ? કર્મના પરમાણુ. જ્યારે કર્મનો ઉદય આવે છે ત્યારે ઉદય તો જળમાં આવે છે, પણ ચેતન છે એ પોતાની ચૈતન્યતા ચૂકે છે. શું થાય છે? ચેતન છે એ પોતાની ચૈતન્યતાને ચૂકી જાય છે અને જળ જેવો થઈને જળની જેમ વર્તવા લાગે છે. નાની કહે છે કે અમને આશ્ચર્ય થાય છે કે આ જળ પરમાણુઓ છે એ ચેતનને અચેતન પણ મનાવી રહ્યા છે. માન્યતા જોકે પોતે સ્વતંત્ર રીતે ઉલટી માન્યતા કરે છે, ઊંધી માન્યતા સ્વતંત્રપણે કરે છે, પણ એટલા બધા ઉદયની અંદર પરવશ થઈને જીવ વર્તે છે કે જાણે પોતે પોતાનું ચેતનપણું વિસ્મરણ કરી જાય છે કે હું એક આત્મા છું, એવું એ વિસ્મરણ કરે છે. ચૈતન્ય સ્વરૂપે હું આત્મા છું એનું વિસ્મરણ કરીને ઉદયની અંદર જીવ પ્રવૃત્તિ કરે છે. એટલે પછી જળ ઉપર, કર્મ ઉપર આરોપ નાખ્યો કે આ જળ છે એ ચેતન ને અચેતન પણ મનાવી રહ્યા છે. કેમ કે એટલો બધો જીવ ભૂલાવામાં પડી જાય છે. ચેતન ચેતન ભાવ ભૂલી જઈ તેને સ્વ સ્વરૂપ જ માને છે દેહાત્મ બુદ્ધિ. સાંજે ચર્ચા થઈ જે દેહાત્મ બુદ્ધિ, ચેતન પોતાનું સ્વ સ્વરૂપ ભૂલી જઈને, શું એટલે કે ચૈતન્ય ભાવ ભૂલી જઈને પોતાને જળને જ સ્વ સ્વરૂપ માને છે. ચેતન ચેતન ભાવ ભૂલી જઈ તેને, એટલે શરીરને, જળને, કર્મને સ્વ સ્વરૂપ જ માને છે. હું આવો એટલે મારી આવી આટલી આટલી ફરજ. મોટી તકલીફ કે ક્યાં થાય છે કે આ સમજનાર મોટા ભાગે સંસારના ગ્રહસ્થી જીવો છે. મનુષ્ય કોઈને કોઈ ઘરમાં જન્મ લે છે એટલે એને ગ્રસ્ત પણ તો હોય, એનો ઉદય જ ગ્રહસ્થીનો છે. હવે ગ્રહસ્થીને કારણે ઉત્પન્ન થતી જે ફરજો, એ ફરજમાં ફેરફાર થાય એટલે તકલીફ થાય છે. બધી કેમ કે પોતાને માનો હું તો ફલાણો માણસ છું, માણસ છું એમ માનીને ફરજ ગોઠવે છે. હું ચૈતન્ય સ્વરૂપી આત્મા છું તો આત્મા તરીકે ને મારી ફરજ શું એ કઈ ખબર નથી, એની કઈ ખબર નથી. ફરજ તો એટલી છે કે એને ગ્રહસ્થીની ફરજ બજાવીને પણ સુખ શાંતિ જોઈએ છે. એ સુખ શાંતિ કદી મળવાની નથી. કેમ કે જળ સાથે આત્મીયતા કરી, જળમાં સુખ શાંતિ છે નહીં. જળ સાથે આત્મીયતા કરીને જળમાં સુખ શાંતિ છે નહીં. આત્મામાં સુખ શાંતિ છે એમાં આત્મીયતા કરવી નથી. આ પરિસ્થિતિ ઊભી થાય છે. ચેતન પોતે ચેતન ભાવ ભૂલી જઈ જળને જ સ્વ સ્વરૂપ માને છે, પછી અધોગતિમાં જાય છે. એને કારણે અધોગતિમાં જાય છે અને છેવટે અનંતકાળ જળ જીવમાં થઈને જીવન ત્યાં ને ત્યાં જન્મ મરણ કરે છે એકેન્દ્રીમાં. સામાન્યપણે માણસને એમ લાગે કે આપણે સામાન્ય જીવન જીવીએ છીએ, કઈ મોટા પાપ તો કરતા નથી. પછી આપણને કોઈ મોટી શિક્ષા ન મળવી જોઈએ કે મોટો અપરાધ તો કરતા નથી એમ લાગે. પ્રાણીઓ હોય સામાન્ય રીતે ગ્રસ્તમાં રહેતા હોય રીતે રહેતા હોય ને બધા એવી જ રીતે રહેતા હોય એટલે કાંઈ એવું લાગે નહીં કે આપણે કોઈ મોટો અપરાધ કરીએ છીએ અને જેને લઈને બહુ મોટો દંડ ભોગવવો પડશે. પણ જીવ પોતાના ચૈતન્ય સ્વરૂપને ભૂલીને અન્ય પદાર્થમાં, પોતા સિવાય બધું અન્ય જડ જ છે, પોતે ચેતન તો બાકી બધું જડ છે. ચેતન અચેતન મિશ્ર જે કાંઈ હોય તે એમાં જે પોતાપણું કરે છે એ બહુ મોટો અપરાધ છે અને એને લઈને જીવ અધોગતિમાં જાય છે. અધોગતિમાં જવાનું એક જ કારણ છે, તો પોતાપણું કર્યું જ્યાં પોતે નથી, પોતાનું અસ્તિત્વ નથી, ત્યાં પોતાપણું કર્યું, એ જીવને અધોગતિમાં લઈ જાય છે. જે પુરુષો તે કર્મ સંયોગ અને તેના ઉદયે ઉત્પન્ન થયેલા પર્યાયોને સ્વસ્વરૂપ નથી માનતા અને પૂર્વ સંયોગો સત્તામાં છે તેને અબંધ પરિણામે ભોગવી રહ્યા છે, તે આત્માઓ સ્વભાવની ઉત્તરોત્તર ઉર્ધ્વ શ્રેણી પામી શુદ્ધ ચેતન ભાવને પામશે. આમ કહેવું સ્વપ્રમાણ છે. પ્રમાણ સાથે હું કહું છું એમ કે છે, અધરથી નથી કહેતો. હું જે કહું છું એ પ્રમાણ સાથે કહું છું. પ્રમાણનો અર્થ આપણે સાદી ભાષામાં પુરાવો કહીએ છીએ કે મારી વાત સાચી છે, કેમ કે એના આટલા પુરાવા છે. અને પુરાવાવાળી વાત સાચી માનવી જોઈએ એ ન્યાયસંગત છે. તો અહીંયા એમ કહે છે કે જે પુરુષોએ કર્મ સંયોગ, એ પૂર્વકર્મનો સંયોગ હતો, એના ઉદય થયા અને એ ઉદયને કારણે જે પરિસ્થિતિ ગોઠવાણી આજુબાજુ, એને કર્મ સંયોગે ઉત્પન્ન થયેલા પર્યાયો કયા, એને સ્વસ્વભાવ નથી માનતા અથવા એને પોતાપણું નથી કરતા, સ્વસ્વરૂપ નથી માનતા. એટલે એમાં પોતાપણું જે નથી કરતા, કર્મનો ઉદય અને કર્મનો સંયોગ એ મારું સ્વરૂપ નથી, હું તદ્દન ચૈતન્ય સ્વરૂપે ભિન્ન આત્મા છું, એવું જે ભેદજ્ઞાન કરે છે અને એને પોતાપણું નથી કરતા, એટલું જ નહીં, જે પૂર્વના સંયોગો સત્તામાં છે, જેને આપણે નસીબ કહીએ છીએ, હજી ઉદય આવ્યો નથી, તેને પણ પોતાનો સંબંધ, અબંધ એટલે સંબંધ નથી ગણતા, એ પણ જે પૂર્વ પ્રારબ્ધ હોય એની સાથે પણ મારે કાંઈ લેવા દેવા નથી, મારે કોઈ નિસ્બત નથી. પ્રારબ્ધ પ્રારબ્ધ અનુસાર કામ કરશે, હું મારા ચૈતન્ય સ્વરૂપમાં મારું કામ કરું. આમ જે આત્માઓ પ્રારબ્ધ સાથે, કર્મના ઉદયો સાથે, કર્મ સાથે, જડ સંયોગો સાથે સંબંધ તોડી નાખે છે, શું કરે છે, સંબંધ તોડી નાખે છે, જેને એની સાથે સંબંધ રાખીને ધર્મ કરવો છે એ આ વિતરાગી ધર્મ નહીં પામે. શું નહીતર મોટા ભાગે શું કરે છે, આ બધા સંબંધો એમને એમ જાળવો સાચવો, એટલે પ્રતિબંધમાંથી નીકળ્યા વિના એને મુક્ત થવું છે. કેવી રીતે મુક્ત થાય, પ્રતિબંધમાંથી તો નીકળે નહીં ને મુક્ત કેવી રીતે થાય, તો સંબંધ કાપે તે મુક્ત થાય. એટલે આત્માને પૂછવું પડે, જીવે પોતાને, પોતે પોતાને પૂછવું પડે કે સંબંધ છોડવાની ને સંબંધ કાપવાની તારી તૈયારી છે, એટલી હિંમત છે. હમારે પ્રતિબંધ તો હમકો છોડના પડેગા, પ્રતિબંધ હમ હી કરતે હૈ, તો જો હમ કરતે હૈ હમ હી છોડેંગે, પ્રતિબંધ હમ કરે ઓર છોડે દૂસરે વો બાત કૈસે બનેગા, વો તો હોને વાલી ચીજ નહીં હૈ. હમ પ્રતિબંધ કરતે હૈ તો હમ હી છોડેંગે ઉસકો, લેકિન જીવ કો ઇતની હિંમત હોની ચાહીએ कि प्रतिबंध छोड़ने के लिए तैयारी है, क्योंकि प्रतिबंध में तो प्रीति भाव वर्तता है। जो भी हमारे संयोग है कर्म के कारण से, यानी प्रारब्ध के कारण से, सादी भाषा में अपन प्रारब्ध कहते हैं, नसीब योग, नसीब योगे जे कोई संयोग छे एमा जे प्रीति छे एने लेने संबंध छे, संबंध से लेने छे, प्रीति ने लेने छे। ये संबंध छोड़वानी जीवनी तैयारी छे ए मैंने पूछू तो पड़ से। आ बात थोड़ी कठिन पड़े छे। हाँ, क्योंकि प्रतिबंध ने कारण आवरण करे आत्मा पोते पोता ने, प्रतिबंध ने कारण आवरण करे एम छे। प्रतिबंध ने कारण बंधाय छे, आवरण करे छे एम कहो, के नवा कर्म थी बंधाय छे एम कहो, एक ज वात छे। हाँ, मोह ने लईने प्रतिबंध छे, मोह ने लईने मारापणो छे, મોહને લઈને પ્રતિબંધ છે। ખરેખર કોઈ કોઈનું છે તો નહીં, એ વાત તો જગ જાહેર ખુલ્લી છે કે કોઈ કોઈનું છે નહીં। જે સંયોગ છે એ તો અમુક કાળ પૂરતો છે, પછી કોઈનો પીરિયડ નાનો છે ને કોઈનો પીરિયડ મોટો છે, પણ પર્ટિક્યુલર પીરિયડ સિવાય તો સંયોગ પણ નથી, સંયોગ પણ નથી। સંયોગ અમુક કાળ પર્યંત થયો, એમાં જીવ બાજી પડ્યો, આ મારા અને એને હું છોડું નહીં, એ આવરણનું કે દુઃખનું કારણ એ છે। જીવને આવરણનું કહો કે જીવને દુઃખનું કારણ કહો, એ જ છે। જીવ સ્વતંત્ર છે, સુખ દુઃખને સ્વતંત્ર ભોગવે છે કે નહીં? શરીરમાં પીડા થાય કોણ ભાગ પડાવે? ગયો કોઈ પણ કારણે શરીરમાં પીડા ઉત્પન્ન થઈ, પીડા થઈ, એમાં ભાગ કોણ પડાવે? કયો બહુ પ્રસિદ્ધ વાત છે કે પોતે એકલો જન્મ છે, મરશે તો એકલો મરશે, કોઈ હારે મરશે, એટલે દેહ છોડશે તો પણ એકલો, વચ્ચેની અવસ્થામાં સુખ દુઃખને ભોગવશે તો પણ એકલો। હવે આવું જે જીવનું એકત્વ છે એ તો એકદમ પ્રસિદ્ધ છે, ન સમજાય એવું છે કે સમજાય એવું છે? ચોખ્ખું સમજાય એવું છે, હવે એ તો એનો કોઈ ઉપાય નથી, છૂટતું નથી ને, પોતે છોડતો નથી, શું આ વ્યસન વાળા શું કે છે કે ભાઈ આ ચીજ મને છોડતી નથી, એમ નથી, તું પોતે એને છોડતો નથી। ખુલ્લી પરિસ્થિતિ, સ્પષ્ટ પરિસ્થિતિ હોવા છતાં પણ જીવ સમજવા ન માગે, અને પછી કહે છે કે હું દુઃખી થાવ છું, તો એનો તો કોઈ ઉપાય નથી, દુઃખી થવા માટે તું પોતે જ એવો ઉપાય કરીશ કે દુઃખી થાય, તો એનો શું બીજો ઈલાજ છે? કોઈ પોતાના હાથે પોતાના પગ ઉપર કુહાડો મારે તો પગ કપાય કે ન પકાય? તો કપાય, હાથે કરીને પગ ઉપર કુહાડો મારે તો પગ કપાય કે ન કપાય? આ તો ગરદન ઉપર કુહાડો મારે છે, જન્મ મરણ વધારે છે એનો અર્થ શું? ગરદન ઉપર કુવાડો મારે છે. બીજો કઈ ફેરફાર કરવાની જરૂર નથી, તારી સમજણ નો ફેરફાર કર. બાકી બધું એને ત્યાં પ્રારબ્ધના સંયોગોને જેમને તેમ રહેવા દેતો, એમાં ફેરફાર કરવાનો તારો અધિકાર પણ નથી, ફેરફાર કરવાની જરૂર પણ નથી. ફક્ત તારી સમજણમાં ફેરફાર કર, અને તે એટલી જ સમજણ કરવાની છે કે જે પોતાપણું કર્યું છે એ પોતાપણું છે નહીં માટે મૂકી દેવાનું છે. ત્યાં પોતે છે નહીં અને એ પોતા પોતારૂપ થઈ શકે એમ છે નહીં કોઈ સંયોગો, અને પોતે એકલો જ છે જન્મથી મરણ સુધીમાં, અને વચ્ચેના બધા સુખ દુઃખના પ્રસંગોમાં. સ્વર્ગમાં જાય તો એકલો જશે, નર્કમાં જશે તો પણ એકલો જશે, પશુ પક્ષીમાં જશે તો પણ એકલો જશે, દુર્ગતિને પ્રાપ્ત થશે તો પણ એકલો થશે, ને મોક્ષમાં જશે તો પણ એકલો જવાનો છે. પરિસ્થિતિ તો ખુલ્લી છે, છતાં પણ જો જીવ ન સમજે તો દુઃખી થાય, એનો બીજો કોઈ ઉપાય નથી, એને પછી સુખી કરવાનો ઉપાય કોઈની પાસે નથી. નાની પુરુષો તો માર્ગ બતાવે, આંગળી ચીંધે કે આ માર્ગે ચાલ્યો જા, અમે આ માર્ગે ચાલીએ છીએ ને તું પણ આ માર્ગે ચાલ્યો જા. એમને તો આંગળી ચીંધ્યાનું પુન છે, એથી વધારે કઈ લેવા દેવા નથી. જો કે એ પુનને ઈચ્છતા નથી, છતાં પુન બંધાઈ જાય છે. કેમ કે પોતે સુખી થયા તો એ સુખી થવાનો રસ્તો બીજાને દુખી જોઈને નિષ્કારણ કરુણા તેથી બતાવે છે. એમની કોઈ સકારણ સકામ કરુણા નથી, નિષ્કામ અને નિષ્કારણ કરુણા છે. એટલે પુણ્ય પણ એ પ્રકારનું બંધાય છે કે જેથી એમને એ પુણ્યના ઉદયમાં સાંસારિક પરિભ્રમણ અને બાધા ઉત્પન્ન ન થાય. નિષ્કામ બુદ્ધિએ ઉત્પન્ન થયેલું પુણ્ય સંસારનું કારણ નથી થતું. ઠીક, સકામપણે પુણ્ય કરો તો એ પાપાનું મંદિર પુણ્ય છે, એ સંસાર પરિભ્રમણનું કારણ થશે. એટલે જે જ્ઞાનીઓને કરુણા આવે છે એમાં જે પુણ્ય બંધાય છે એ તો નિષ્કામ બુદ્ધિથી છે. એ પુણ્ય ઈચ્છતા નથી, ચાહતા નથી, છતાં રસ્તામાં આવી જાય છે, વચ્ચે ઉત્પન્ન થઈ જાય છે. પણ એ પુણ્યના ફળ સાથે એમને અત્યારે પણ લેવા દેવા નથી ને ભવિષ્યમાં પણ કોઈ સંબંધ નથી. કેમ કે એમણે તો જાણ્યું નિરાગી મહાત્માઓએ કે જળની સાથે જેટલી આત્મબુદ્ધિ કરી એટલી જડતાની પ્રાપ્તિ થાય છે, અબોધતાની પ્રાપ્તિ થાય છે. એ વાત સમજમાં આવી છે. આત્મબુદ્ધિ કરી એટલે શું? કે શરીરમાં આત્મબુદ્ધિ કરી, શરીર જળ છે તો શરીરનું જતન કેટલું કરે, અને એ શરીરને જતન કરવા માટે આખી જિંદગી એની અનુકૂળતાના શરીરની અનુકૂળતાના સાધનો અને એની પાછળ આખી જિંદગીનો સમય ખર્ચે છે કે નથી ખર્ચતા? જીવ આખી દુનિયાની દોડ જુઓ તો ક્યાં છે? અનુકૂળતાના સંયોગો પાછળ આખા જગતની દોડ છે કે નહીં? બહુ મોટી દોડ છે. એ શું કરે છે કે જળ સાથે આત્મબુદ્ધિને કારણે છે. એટલે આત્મકલ્યાણ કરવું જોઈએ એ વાત વિસ્મરણ થાય છે, અથવા એટલી બધી દોડથી પરિણતિ થઈ ગઈ હોય છે, જળ પાછળ લાગેલા પરિણામોને કારણે જે પરિણતિ થઈ ગઈ છે, તો આત્મકલ્યાણની ભાવના ઉત્પન્ન કરી શકતો નથી. યથાર્થ ભાવનામાં આવે તો આત્મકલ્યાણમાં આગળ વધે ને. થોડો ટાઈમ સાંભળે ને સારું લાગે ને પાછા પરિણામ તેનાથી થઈ જાય. થોડું વાંચે સાંભળે ને કઈક સારું લાગે. સારું કેમ લાગે? કે આમ તો આકુલતા ઘણી થતી હોય, સંયોગો પાછળના પરિણામ તો ઘણા આકુળિત હોય. અહીંયા થોડી આવી વાતથી શાંતિ મળે છે એટલે સારું લાગે કે ના ના વાત તો કઈક સારી છે. શાંતિ મળે એવી વાત તો છે, વળી પાછો પરિણતિ થઈ ગઈ છે એટલે આની અસર છૂટી જાય છે. થોડી ઘણી અસર થઈ હોય સત્સંગમાં એ અસર પણ જીવને છૂટી જાય છે. એનું નામ એને જડ સાથે આત્મબુદ્ધિ કરી લીધી છે. એટલી આત્મબુદ્ધિ કરી છે કે એને આત્મભાવનામાં યથાર્થપણે આવવું એ પણ બની શકતું નથી. આ માર્ગ એને કઠણ લાગે છે. જે એને પોતાના સુખનો શાંતિનો માર્ગ છે એને કઠણ લાગે છે. જોકે કઠણ નથી, સહેલો છે. તો પણ પોતે અરુચિને કારણે કઠણ માનીને ચાલે છે. એ જીવની તીવ્ર બહિરાત્મ બુદ્ધિને સૂચવે છે. કઠણ ન માર્ગ, આત્મકલ્યાણનો માર્ગ કઠણ છે એવું કદી ન માનવું. એ પોતાના સ્વયંના પુરુષાર્થને આધીન છે. અનેક આપણા જેવા સંસારી જીવોએ એ માર્ગ સાધી લીધો તો પછી આપણે કેમ ન સાધી શકીએ? અને ગમે તેટલી આત્મબુદ્ધિ કરો, ગમે એટલી વાલપ કરો, સંયોગો વાલા લાગે છે ને, ગમે એટલી વાલાપણું કરો, દુખી થઈને છોડવું પડશે. એ સંયોગો દુખી થઈને છોડવાનો વારો આવશે. કાં તો એ સંયોગો તને છોડશે અને કાં તો તું સંયોગને છોડશે. પણ વિયોગ થવાનો નક્કીને નક્કી છે. એ વિયોગનું દુઃખ આવી પડે એ પહેલા તું સમજી જા તો સારી વાત છે, તો તને એ વખતે દુઃખ નહીં લાગે. અને નહીતર અસહ્ય દુઃખ થશે. કેટલું થશે? અસહ્ય દુઃખ સહન નહીં કરી શકતો એવી પરિસ્થિતિ આવશે. પ્રયાસ કહો, પુરુષાર્થ કહો, રુચિપૂર્વક હી હોતા હૈ. અને રુચિ જરૂરિયાતમાંથી ઉત્પન્ન થાય છે. એટલે જરૂરિયાત પ્રમાણે જીવ પુરુષાર્થ કરે એવો જીવનો સ્વભાવ ધર્મ છે. આજે છાપામાં આવે કે બે દિવસ નળમાં પાણી નહીં આવે, આજે જેટલું ભરવું હોય એટલું ભરી લ્યો, તો ત્રણ દિવસનું ભરી લઈએ. કેટલું? બે દિવસનું ભરે, ત્રણ દિવસનું ભરશે. કેમ? કે આપણે સેફ સાઈડ રાખો. કદાચ વધારે વપરાઈ ગયો તો એક દિવસ લંબાવી દીધો, જે કારણથી શોર્ટેજ ઉત્પન્ન થઈ છે. જરૂરિયાત પ્રમાણે પુરુષાર્થ કરે છે કે નહીં? ત્રણ દિવસનું પાણી, બે દિવસની જરૂરિયાત છે ને, ત્રણ દિવસનું પાણી શું કરવા ભર્યું? જરૂરિયાત લાગે એને. જીવનો સ્વભાવ છે. જરૂરિયાત પ્રમાણે પુરુષાર્થ કરવો એ જીવનો સ્વભાવ છે. જો જીવ આત્મકલ્યાણના ઉપાયમાં પુરુષાર્થ નથી કરતો તો એને જરૂરિયાત નથી દેખાણી, એ વાત ચોખ્ખી છે. અને પુરુષાર્થ વિનાનો તો કોઈ જીવ નથી. સંસારના કાર્યોનો પુરુષાર્થ, હે, સંસારના કાર્યોમાં પુરુષાર્થ કરે છે કેમ કે ત્યાં જરૂરિયાત લાગી છે. વાત તો વિવેક કરવાની છે, સમજણને યથાર્થ કરીને પોતે દુઃખી ન થાય અને પોતે સુખી થાય એટલા માટે આ બધી વાતો છે, બીજું કઈ કારણ નથી. એવું નથી કે આ સમજણ ન કરે એટલે વાંધો નહીં આવે. અધોગતિ નિશ્ચિત છે, સમજી લેવું. શું જો દરકાર ન કરે અને સમજણને બદલે નહીં અને સન્માર્ગ ઉપર આવે નહીં તો અધોગતિ નિશ્ચિત છે, એ સમજી લેવું. ચોક્કસ વાત છે, અવશ્ય છે, પર વર્ષે આવી પડશે. મૃત્યુ કોણ ઈચ્છે છે? પર વર્ષે જ આવે છે. જે સંયોગોને વાલા કર્યા છે એનો વિયોગ કોણ ઈચ્છે છે? પરવશે થાય છે અને થવાનું. સમજે તો સારી વાત છે, ન સમજે તો પરવશે જે થવાનું તે થવાનું છે. શું કહે છે? જે પુરુષ હોય કે જે આત્મા હોય આ રીતે કર્મ સંયોગમાં પોતાપણું નથી માનતા અને ઉદયને પણ અબંધ પરિણામે ભોગવે છે. અબંધ પરિણામે એટલે રાગ દ્વેષ કર્યા વિના. રાગ દ્વેષ પોતાપણું કરે તો થાય, પોતાપણું ન કરે તો રાગ દ્વેષ કરવાનું કોઈ કારણ નથી. આટલો ટ્રાફિક દેખાય છે એમ આપણે રાગદ્વેષ કરીએ છીએ કેમ? કે કઈ સંબંધ નથી. સંબંધ નથી તો રાગદ્વેષ નથી. જગતના જેટલા પણ પદાર્થો દેખાય છે એમાં જેને સંબંધ નથી ત્યાં રાગદ્વેષ નથી. સંબંધ નથી એટલે દેખાતું નથી એવું કઈ નથી. જગતના ઘણા પદાર્થો જણાય છે પણ જ્યાં સંબંધ નથી ત્યાં ઉદાસીનતા છે, રાગદ્વેષ નથી. તો જ્ઞાની પુરુષોએ જે આત્માઓએ સંબંધ અંદરથી છોડી દીધો, સંયોગ હોવા છતાં પણ અંદરથી સંબંધ છોડી દીધો શ્રદ્ધા જ્ઞાનમાંથી, તે કર્મના ઉદયને અબદ્ધ પરિણામે ભોગવી રહ્યા છે. તે આત્માઓને શું ફાયદો થયો? કે સ્વભાવની ઉત્તરો ઉત્તર ઉર્ધ્વ શ્રેણી પામ્યા, એ આત્મ સ્વરૂપની ઉચ્ચ શ્રેણીને એ પામ્યા. ઉચ્ચ શ્રેણી એટલે શું? શ્રેણી એટલે વર્ગ અથવા કક્ષા. આત્મ સ્વભાવને જે પર્યાયો છે, અવસ્થાઓ છે, એની ઊંચી ઊંચી ઊંચી. આત્મ સ્વભાવ તો પરમ શાંતરૂપ છે, પરમ સુખરૂપ છે. એ સુખ શાંતિની ઉપર ઉપરની અવસ્થાઓને ભાઈમાં નુકસાન નથી ગયું કોઈને. જેને સંબંધ છોડ્યો એને કઈ નુકસાન નથી ગયું, સંબંધ રાખ્યો એને ભરપૂર નુકસાન ગયું છે. એમ કે છે એ સ્વભાવની ઉત્તરો ઉત્તર શ્રેણી પામી શુદ્ધ ચૈતન્ય ભાવને પામશે, પામ્યા છે અને પામશે. એ આમ કહેવું, આમ મારું જે કહેવું છે તે સ્વપ્રમાણ છે. આ વાત હું પુરાવા સાથે કહું છું, એમ કે છે. અનંતા તીર્થંકરો એની સાક્ષીમાં અને પુરાવામાં છે. પછી તારે ભગવાનનું ન માનવું હોય તો એનો તો કોઈ ઉપાય નથી. જીવની વિચિત્રતા એ છે કે આમ કે છે કે હું ભગવાનને માનું છું ભગવાન તરીકે, પણ ભગવાનનું કીધું માનતો નથી. એ કે છે ભાઈ તું જળને જળ માન, પારકાને પારકા માન. તું પારકાને પોતાના કરીને ક્યાં માનવા માંડ્યો? બસ આટલી જ વાત છે. એક જીવ પોતાપણું છોડે, જ્યાં જ્યાં પોતાપણું કર્યું છે કર્મ સંયોગમાં ત્યાં ત્યાં પોતાપણું છોડે તો એને બધા દુઃખથી મુક્તિ થઈને સુખ શાંતિમાં એનો અનંત કાળ વીતે એવી પરિસ્થિતિ ઊભી થાય. નહીંતર દુઃખનો પાર નથી એમ સમજી લેવું, નહીતર આગળ દુઃખનો પાર નથી. કારણ કે અતીત કાળે તેમ થયું છે. અતીત કાળ એટલે ભૂતકાળ, ભૂતકાળમાં પણ આમ બન્યું છે એના પુરાવા છે, અને વર્તમાન કાળે તેમ થઈ રહ્યું છે એમાં એ પોતે છે પુરાવો, કહેનાર પોતે જ એનો પુરાવો છે. જો અમને પોતાપણું વર્તતું નથી તો અમને શું, કઈ ઉપાધિ નથી. જીવ ઉપાધિ કોની કરે છે? પોતાપણું કરે છે એની ઉપાધિ કરે છે, એનો ભય છે. અને અનાગત કાળે તેમ જ થશે અને ભવિષ્યમાં પણ એમ જ થવાનું છે. કોઈ પણ આત્મા ઉદયી કર્મને ભોગવતા સમત્વ શ્રેણીમાં પ્રવેશ કરી અબંધ પરિણામે વર્તશે તો ખચિત ચેતન શુદ્ધિ પામશે. 22મા વર્ષે કોઈ મહાજ્ઞાની લખે એવા વચનામૃતો લખ્યા છે. કોઈ પણ આત્મા ઉદયી કર્મને ભોગવતા, જે કર્મ ઉદયમાં આવી રહ્યા છે એના ક્રમથી ભલે આવે, એનો પણ વાંધો લેવાની જરૂર નથી. સમત્વ શ્રેણીમાં ભોગવે, સમત્વ શ્રેણીમાં પ્રવેશ કરીને એટલે સમભાવમાં પ્રવેશ કરીને, અબંધ પરિણામે એટલે સંબંધ છોડીને ભોગવી લઈએ, સંબંધ રાખીને નહીં સંબંધ છોડીને ભોગવી લઈએ. એ આત્મા આત્મશુદ્ધિને, ચેતન શુદ્ધિને એટલે આત્મશુદ્ધિને પામશે. અને જેટલી આત્મશુદ્ધિ એટલી સુખ શાંતિ, જેટલી આત્માની અશુદ્ધિ મલિનતા એટલું દુઃખ. સમજી લે આત્માની શુદ્ધિને અને આત્માને સુખને સીધો સંબંધ છે, અશુદ્ધિને અને મલિનતાને દુઃખ સાથે સંબંધ છે. જો જીવ ઉદયી કર્મને ભોગવતા સમત્વ શ્રેણી એટલે સંભાવમાં રહે અવશ્ય એને ચૈતન્યની શુદ્ધિ થાય, આત્માની શુદ્ધિ થાય, આત્મશાંતિને પ્રાપ્તિ થાય. અને ઉદયી કર્મને ભોગવતા મારો ઉદય છે એમ કરીને પોતાપણું કરે તો ખૂબ દુઃખી થાય, ઘણો દુઃખી થાય. આ જગતમાં બુદ્ધિશાળી માણસો ઘણા છે, પણ કેમ સુખી જીવ થાય છે ને કેમ દુઃખી થાય છે એમાં બુદ્ધિ નથી ચાલતી. બાકી આખી દુનિયા ફરી વળે, દોડી દોડીને આખી દુનિયા ફરી વળે એટલી બુદ્ધિ છે. શું પણ ચેતન શુદ્ધિની સાથે સુખ છે અને ચેતનની અશુદ્ધિની સાથે દુઃખ છે એમાં બુદ્ધિ ન ચાલે. એ બુદ્ધિશાળી પણ શું કામનું? બધી એક વિશેષ વાત કરે છે. આ વાત તો કૃપાળુદેવ વારંવાર કરે છે કે આત્મા વિનયી થઈ, વિનયવંત થઈ, સરળ થઈ, લઘુત્વ ભાવને પામીને આટલા ભાવ પામે. વિનયી થાય એટલે અહમ ભાવ છોડી દે તો વિનય થાય. વિનયી થઈ સરળ થઈને ખોટી પકડ છોડી દે અને લઘુત્વ ભાવ પામી, નમ્રતા પામીને સદૈવ સત્પુરુષના ચરણ કમળ પ્રતિ રહ્યો તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની સિદ્ધિ છે તે જાતિની સિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાય. એ મહાત્માઓની સિદ્ધિ શું છે કે એને સુખ શાંતિથી પોતાના સ્વરૂપમાં બિરાજે છે ત્રણ લોકના નાથ થઈને. એની સિદ્ધિ એ છે કોઈની જરૂરત વિના પોતાની સુખ શાંતિ અને આનંદને ભોગવે છે એવી સિદ્ધિ પ્રાપ્ત કરી એમણે. હવે જો તારે એના જેવું થવું હોય તો વિનયી થવું, એના પ્રત્યે વિનય કરવો, સરળ પરિણામી થવું, લઘુત્વ ભાવ ધારણ કરવો. અને સત્પુરુષના જ્ઞાની પુરુષના ચરણ કમળ પ્રતિ વલણ રાખો એટલે એના સાનિધ્યમાં જવું, એના સંગમાં જવું. ભાવે અને દ્રવ્ય બંને પ્રકારે તો જેને એને નમસ્કાર કર્યા છે અને જે સુખ શાંતિ એને પ્રાપ્ત થઈ છે, જે આત્માની રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે એ તને પણ પ્રાપ્ત થઈ જશે. આ કૃપાળુદેવે બહુ સહેલો રસ્તો બતાવ્યો, બહુ સહેલો રસ્તો આ બતાવ્યો. જોકે સહેલો રસ્તો પ્રતિબંધ મુક્તા મળે છે, એમાં પણ પ્રતિબંધ રાખીને નથી કાંઈ થતું કામ. અને જીવને આકરું લાગે છે એ પ્રતિબંધ છોડવા એ જ એને કઠણ પડે છે. સિદ્ધિ વાત કરે કે જ્ઞાન માર્ગથી અથવા તત્વજ્ઞાનની સમજણથી કે તું ને તારા સંયોગ ઉભીન છે, તું ચૈતન્ય છું, એ બધા જળ છે, તારો સંબંધ તો થોડા કાળ પૂરતો સંયોગ છે, બાકી તો પહેલાં પણ વિયોગ હતો ને પછી પણ વિયોગ જ રહેવાનો છે, એ બધી વાત રહી તત્વજ્ઞાન. એ પણ પ્રતિબંધ મૂકવા માટે વાત છે. અને એ બધું સમજવા છતાં પણ પ્રતિબંધ ન મુકાતો હોય તો સત્પુરુષના ચરણ કમળમાં ચાલ્યો જા, વિનયી થઈને લઘુત્વ ભાવ ધારણ કરીને આમ છૂટી જશે. સત્પુરુષની ભક્તિ સંસાર ભક્તિને છોડાવે છે. જે જ્ઞાની પુરુષને ઉપકારી પુરુષની ભક્તિ આવે છે તો એ સંસાર ભક્તિને છોડાવે છે, સંસાર પ્રત્યેનો એનો પ્રેમ ઘટી જાય છે. એ જ એનો પ્રતિબંધ છે, સંસાર પ્રત્યેનો પ્રેમ છે એ જ એનો પ્રતિબંધ છે, એ પ્રતિબંધ છૂટે છે. એ થોડો સહેલો ઉપાય છે, સુગમ ઉપાય છે. હવે છેલ્લે લખે છે કે અનંત કાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી. જીવને અનંત કાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી એટલે આ પરિભ્રમણ ચાલુ રહ્યું છે, અને કાં તો એને સત્પુરુષ મળ્યા નથી. સત્પુરુષમાં સદગુરુ આવી જાય છે, સત્સંગ પણ આવી જાય છે અને સત્કથા પણ આવી જાય છે. આ ત્રણ ચીજ એને મળી નથી. કોઈ વાર સત્કથા મળે, કા કોઈ વાર કોઈ મુમુક્ષુઓના જેને માત્ર મોક્ષ અભિલાષ છે એવા મુમુક્ષુઓનો સત્સંગ મળી જાય, અને કા કોઈ જ્ઞાની પુરુષ મળી જાય, સદગુરુ મળી જાય, અને જીવને પાત્રતા આવી જાય. જે મળવાથી જીવને પાત્રતાની ઉત્પત્તિ થાય તો નિશ્ચય છે કે મોક્ષ હથેળીમાં છે. એને મળ્યા નથી, નહીં તો મોક્ષ હથેળીમાં છે એમ કે છે. પાત્રતા આવે તો પણ મોક્ષ હથેળીમાં છે. ઠીક, એક પાત્રતા છે એ નિર્વાણ પદનો પાયો છે, પાયાનો પથ્થર છે, ફાઉન્ડેશનનો સ્ટોન છે. એ તો કાં તો સ્વયં પાત્રતામાં આવે, અને કાં કોઈ સત્પુરુષના યોગે કે સત્સંગના યોગે પાત્રતા ઉત્પન્ન થાય તો મોક્ષ તો હથેળીમાં છે, કાંઈ દૂર નથી એમ કે છે. આ જ્ઞાની પુરુષે કેટલી હિંમત આપી છે કે તારો મોક્ષ તારી હથેળીમાં છે, એક પાત્રતામાં આવ. બીજું કે તમે પુણ્ય બાંધો તો એનું ફળ આવતા ભાવે મળે કે ગમે ત્યારે મળે. પાત્રતા તો તત્કાળ જ ઉત્પન્ન થાય છે. ક્યારે? કે જીવને આત્મકલ્યાણની ખરી અંતરથી ભાવના ઉત્પન્ન થાય ત્યારે. તો પોતાને પોતાના આત્મકલ્યાણની ભાવના થવામાં મુસીબત શું છે? એ તો કેમ કઈ દેવું તો પડતું નથી, કોઈ કઈ માગતું નથી, ફક્ત મારે હવે મારું આત્મકલ્યાણ કરી લેવું છે. એવું શુદ્ધ અંતઃકરણથી, કેવું શુદ્ધ અંતઃકરણથી જો આ જીવને ઉગે તો એ પાત્રતામાં આવી ગયો, એને મોક્ષ વિશેષ દૂર નથી. અને કા સત્સંગ યોગે એ પ્રકારની ભાવનામાં આવ્યો, આત્મકલ્યાણની ભાવનામાં આવ્યો. અમે બીજાનું ક્યાં કાંઈ કરવું છે, પોતાનું જ કરવું છે. તમે મોક્ષ નહીં તો નિશ્ચય છે કે મોક્ષ હથેળીમાં છે. આ વાત ઉપર, પાત્રતા ઉપર કૃપાળુદેવનું ઘણું વજન છે. અને જેવી આત્મભાવના થઈ, આત્મકલ્યાણની ભાવના થઈ કે એ જ વખતે પાત્રતાની પ્રાપ્તિ થાય છે. બીજી સેકન્ડ નથી એની અંદર, ઇન્સ્ટન્ટ એનો લાભ છે. તો આટલું તો આ વિષય સગવડતા વાળો છે, આ માર્ગ આટલો સગવડતા વાળો છે કે પાત્રતામાં જીવ આવ્યો કે એને મોક્ષ દૂર નહીં. અને પાત્રતા ક્યારે? કે તું અત્યારે તારો નિર્ણય કર, નિર્ધાર કર કે મારે આત્મકલ્યાણ કરી લેવું છે. આ ભાવમાં અંદરથી આવવું જોઈએ, ઉપર ઉપરથી નહીં. શરત આટલી છે, ઉપર ઉપરથી અનંતવાર થયું, ઉપર ઉપરથી અનંતવાર ધર્મ સાધન કર્યા અને નિષ્ફળ ગયો. અંદરથી આવવું જોઈએ. આત્માને આત્મામાંથી આત્મામાં ભાસવું જોઈએ કે આ ભાવ આત્મકલ્યાણ કરવા માટે મળ્યો છે, બીજા કોઈ કામ માટે મળ્યો નથી. એટલે એ જ વખતે પાત્રતા ઉત્પન્ન થઈ જાય, એનો મોક્ષ દૂર નથી, એને મોક્ષ હથેળીમાં છે. એ ગેરંટી આપીને ગયા છે કૃપાળુદેવ, દસ્તાવેજ સાઈન કરીને ગયા છે કે તારો મોક્ષ તારી હથેળીમાં છે. ઈશ્વર પ્રાગ ભારા એટલે સિદ્ધ પૃથ્વી ઉપર ત્યાર પછી છે લખવાની. કલમમાં જોર કેટલું છે, સિદ્ધ ભગવાનને પાછળ મૂક્યા છે. આ સિદ્ધાંત એટલો અફર છે ત્રણે કાળે. મિત્ર તો પૃથ્વી ઉપર સિદ્ધ ભગવાન તો અનાદિથી છે, 14 બ્રહ્માંડની જે આ પૃથ્વી છે, લોક છે આખો, એના માથે બેઠા બિરાજે છે અનંતા સિદ્ધો અનંતકાળથી. તો કે એ બધા પછી છે. પહેલા આ વાત છે પાત્રતાની, કેમ કે એ સિદ્ધો પણ પહેલા પાત્ર થયા પછી સિદ્ધ થયા છે, એમને એમ સિદ્ધ નથી થયા, એ પણ પહેલા પાત્રતામાં આવ્યા. અને પાયા વગર કોઈ મકાન ટકે છે? રેતીના ઢગલા ઉપર મકાન ગણો જોઈએ, કોઈ મકાન ટકે નહીં. એનો પાયો મજબૂત જોઈએ, અને મજબૂત પાયો એ જ પાત્રતા છે. એને સર્વશાસ્ત્ર પણ સંમત છે, અને આ વાત સાથે બધા જ શાસ્ત્રકારો સંમત છે. આ વાતને કોઈ ના પાડી શકે એમ નથી. અને કોઈ પણ કામની પૂર્વ તૈયારી કરવી જ પડે છે ને. રોટલી ખાવી હોય તો ઘઉં લાવીને સાફ કરીને એને દળીને એની ગણી બાંધો, પછી રોટલી વણાઈને તૈયાર થાય કે એમને એમ સિદ્ધિ ઘઉં આવી ગયા રોટલી થઈ જાય છે. ખેતી કરવી હોય તો જમીન ખેડવી પડે છે. કોઈ પણ કામની એની પૂર્વ તૈયારી કરવી પડે છે કે નહીં. આ માણસને પેટ ભરવા માટે બાળપણથી છોકરાને કે છોકરીને બાળ ક્રીડાંગણમાં કેજીમાં મૂકે છે કે નહીં, પછી કેટલા વર્ષે ભણીને તૈયાર થયા ત્યારે એ જગતના લૌકિક કાર્યો કરવા માટેની એને એટલી એની તૈયારી થાય, યોગ્યતા આવે. આ કામ માટે પણ આટલી તૈયારી છે. 5-25 વર્ષ ભણે પછી એનો વારો આવે કે હવે આ કમાશે અને પછી રોટલા ખાશે. ત્યાં સુધી તો એ તૈયારી એને કરવી પડે. અહીંયા તો એટલી વાત નથી. અહીંયા કોઈ 5-25 વર્ષ માગતું નથી, એટલો સગવડતા વાળો માર્ગ છે. તો એ તરત પાત્રતા આવે. પોતે પૂર્વભવ શું ઘણી લઈને આવેલા. પૂર્વભવમાં જ્ઞાન દશાની પણ પ્રાપ્તિ થયેલી, પૂર્વભવમાં શ્રુતનું આરાધન પણ ઘણું હતું, સત્શાસ્ત્રો અને શ્રુતનું આરાધન પણ ઘણું હતું. એટલે ઘણું શ્રુત જ્ઞાન લઈને આવેલા, જ્ઞાન દશા હોય એવું શ્રુત જ્ઞાન લઈને આવેલા. એટલે એમની અજ્ઞાન દશાની ચર્ચા કરવા જેવી નથી. એક એવી વિશિષ્ટ વ્યક્તિ છે કૃપાળુ દેવ, એક એવી વિશિષ્ટ વ્યક્તિ છે. એમને એ ચર્ચા કરવા જેવી નથી. એ પોતે ઘણી પૂર્વ તૈયારી સાથે આ ભાવમાં આવ્યા છે, અને આ ભાવમાં પણ એટલી બધી તૈયારી કરી છે કે એક ભાવ બાકી રહ્યો છે. સિદ્ધાલની બહુ અત્યારે તો 2-4 સાગરના આયુષ્ય દેવલોકમાં જાય, ગ્રસ્ત હોય એટલે લાંબી સ્થિતિ ન પડે, વેપાર ધંધામાં બહુ શુભ તીવ્ર ન થાય એટલે શુભનો બંધ પણ એટલો લાંબો ન પડે. 2-4 સાગરની દેવલોકની સ્થિતિ પછી સીધા મનુષ્ય થશે. મનુષ્ય થયા પછી તો સરસરાટ પુરુષાર્થ કરીને સિદ્ધાલયમાં ચાલ્યા જશે. એને સર્વશાસ્ત્ર પણ સંમત છે. તમે મનન કરજો, આ વાત ઉપર તમે વિશેષ વિચાર કરજો. અને આ કથન છતાં, આ મારું કથન તો ત્રિકાળ સિદ્ધ છે, અફર છે, એમાં કઈ ફેરફાર થાય એવું નથી. પાત્રતાના વિષયમાં બહુ ઠોસ વાત કરે છે, ઘણી ઠોસ વાત કરે છે. ઈશદ પ્રાગ ભારા કરીને વાત લીધી છે. પૃથ્વી ઉપર સિદ્ધ પછી છે જાઓ, પહેલી આ વાત છે. કેટલી નિશંકતા છે, એટલી નિશંકતાથી એમણે આ વાત કરી છે.